તારીખ 6/5/1983, શ્રી પરમાગમ સાર, બોલ નંબર 231 અને 232 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 98.
ઘર દુષ્કર જો કાંઈ પણ હોય તો તે આત્માને પુરુષાર્થ છે, બાકી બધું થૂથા છે. ઉત્તમમાં ઉત્તમ પણ એ છે. જગતમાં કઈ મહત્વની વાત હોય એમ કેમ છે? દુર્ધર ધારણ કરવામાં જેની દુર્લભતા છે, કઠિનતા છે, એ દુર્લભતાની અપેક્ષા એ છે. આ બધી દુર્લભ અને સુર્લભ બે જે પ્રત્યે લાગે છે એમાં કઠણ હોય તો એ પ્રત્યે લાગે છે, પણ જવલ્લીમાં જોવા મળે, વિરલ સંજોગોમાં જોવા મળે, બહુ જ ઓછી સંખ્યામાં હોય અથવા જેને પ્રાપ્ત કરવામાં ધારણ કરવામાં દુર્ધર ધારણ કરવામાં પ્રાપ્ત કરવામાં અથવા ધારણ કરવામાં જેની ઘણી કિંમત છે, અથવા આ જગતમાં જેને મહત્વ વિશેષ છે. જગતના પદાર્થોનું મહત્વની વાત તો એક બાજુ રહી, પણ જ્ઞાન અને ત્યાગ, સૌક્ષમ જ્ઞાન, શાસ્ત્ર જ્ઞાન અને બહારના પદાર્થોનો ત્યાગ, એ બંને પ્રકારના પણ આત્માનો અંતર્મ પુરુષાર્થ છે, એનું મહત્વ વિશેષ છે. જો અંતર્મ પુરુષાર્થ સહિત શાસ્ત્ર જ્ઞાન હોય તો એની યથાર્થતા છે. અંતર્મ પુરુષાર્થ સહિત જો સંયમ હોય તો તેની યથાર્થતા છે, નહીતર બંને નિષ્ફળ જાય છે. પુરુષાર્થનું એને મહત્વ આપ્યું છે. પુરુષાર્થ એટલે પોતાની શક્તિ, પોતાની શુદ્ધિમાં કામ લાગે, પોતાનું બળ, પોતાનું જોર, પોતાના આત્મહિત અને કલ્યાણમાં કામ લાગે. એટલે કે આત્માના સર્વગુણોના પરિણામ અંતર્મગ્ન થાય એવું જે પુરુષાર્થનું કાર્ય છે, એ પુરુષાર્થનું કાર્ય છે. એ જ આ જગતમાં સર્વથી મહત્વપૂર્ણ છે. દુર્લભનો અર્થ અહીંયા એ બોલ્યો, દુઃખે કરીને ધારણ કરી શકાય અથવા દુઃખે કરીને કરી શકાય એવો અર્થ નથી અહીંયા. નહીં તો દુર્લભને દુષ્કરમાં કઠિનતા બતાવે, સામાન્ય શબ્દાર્થમાં તો દુઃખે કરીને મળે, દુઃખે કરીને સવાલ નથી અહીંયા. એમ કે એક તો પુરુષાર્થની પ્રક્રિયા સહજ છે, બીજું આત્મિક પુરુષાર્થ ઉત્પન્ન થતા કોઈ પણ દ્રવક્ષેત્રકાર ભાવમાં, એટલે કે છેલ્લામાં છેલ્લી હદના ઉત્સર્ગ પરિસરમાં પણ સુખાનુભવ છે, આત્માના સુખનો અનુભવ છે. એટલે એને દુઃખે કરીને એમ અહીંયા અર્થ ન કરવો જોઈએ. પણ દુર્લભ છે એટલે ભાગ્યે જ કોઈક વિરલ જીવને હોય છે, અથવા એનું ઘણું મહત્વ છે એમ બતાવવું છે. એની મહત્વતા સૂચક છે. સીધો અર્થ એમ થાય કે દુઃખે કરીને ધારણ કરી શકાય, પણ ખરેખર તો આત્માનો પુરુષાર્થ ધારણ કરતા સુખ ઉત્પન્ન થાય છે. કષ્ટમાં તો પરિણામમાં કલુષતા ઉપજે છે. જ્યારે કોઈ જીવ કષ્ટ ભોગવે છે ત્યારે પરિણામ કલુષિત થાય છે. દુઃખી પરિણામ છે એ કલુષિત પરિણામ છે. જ્યારે આત્મિક પુરુષાર્થ જ્યારે એકદમ ઉત્પન્ન થાય છે ફોરે છે જેને એમ કહેવાય, સ્ફૂર્ણા થાય છે, ચૈતન્ય વીરની સ્ફૂર્ણા થાય છે. ત્યારથી માંડીને, શરૂઆતથી માંડીને જેમ 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 આત્મિક પુરુષાર્થ વૃદ્ધિગત થાય છે તેમ તેમ આત્માનું સુખ અંદરમાં વધતું જાય છે. સુખાનુભવ સ્વરૂપની શરૂઆત થઈને સુખ વધતું જાય છે. જેમ કે જંગલમાં મુનિરાજને કોઈ સંયોગની સાનુકૂળતાની વ્યવસ્થા નથી. લોકો એમ જુએ કે કોઈ આધાર નથી, નિરાધાર છે. રહેવાને ઘરની વ્યવસ્થા નથી, અન્ન ભોજન અને કપડાની વ્યવસ્થા નથી. વ્યવસ્થા એટલે પ્રાયર એરેન્જમેન્ટ, પહેલેથી કોઈ ગોઠવણ કરી હોય, એવું કાંઈ નથી. છતાં નિરાલંબપણે, નિરાલંબ જે પરિણતિ છે મુનિની, એક અંતર અવલંબનમાં છે, બહારના આલંબનમાં નથી. અને નિરાલંબ કહે છે અને સ્વરૂપના આલંબનમાં છે, એમાં અંદરથી આત્માના સુખાનુભવ વિશેષપણે આ જગતમાં કોઈ સુખી હોય, એગંત સુખી મુનિ વિતરાગે, એકાંતે કોઈ સુખી હોય તો વિતરાગી મુનિ સુખી છે. એટલે પરિણામની કલુષતા નથી મુનિરાજને, પરિણામની કોઈ કલુષતા નથી. એવી જ રીતે ધર્મીને જેમ જેટલે જે દરજ્જાનું સુખ છે, પુરુષાર્થ જેને ધારણ કર્યો છે એવા ધર્મીને સુખ છે, દુઃખ નથી. નારકીમાં પણ સમ્યક દર્શન થાય તો ત્યાંથી સુખની શરૂઆત થાય છે. અંતર સુખરસ ઘટાઘટી, ઘટક ઘટક જેમ કોઈ શેરડીનો રસ તૃષા લાગી હોય ને પીએ, એમ અંદરમાંથી આત્મિક સુખ પ્રદેશે 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 સુખમાં પ્રબળ થાય છે, એવો પુરુષાર્થ કામ કરે છે. એટલે દુઃખે કરીને કે કઠિનાઈથી એમ એનો અર્થ ન લેવો અહીંયા. પણ જવલ્લે જ, ભાગ્યે જ કોઈ જીવને કરોડો અબજોમાંથી, અત્યારે તો અબજો જીવમાંથી કોઈને હોય છે, પણ ભાગ્યે જ કોઈ જીવને ધારણ કરવામાં આવે છે. એટલે જેનું મહત્વ ઘણું છે, અહીં મહત્વના અર્થમાં કેમ અહીંયા અર્થઘટન કરીએ છીએ, બાકી આ બધાનું આ સિવાયનું જે કાંઈ છે એનું કાંઈ મહત્વ નથી, એના માટે શબ્દ વાપરો છે, થોથે થોથા છે. થોથું એટલે ખાલી, મહત્વ વિનાનું એને થોથું કહે છે. કે પુરુષાર્થ જ મહત્વપૂર્ણ છે, મોક્ષ માર્ગની અંદર પુરુષાર્થ છે એ જ મહત્વપૂર્ણ વિષય છે, અને બાકીનું બધું ખાલી છે. એટલે બહારની ક્રિયામાં લઈએ તો જ્ઞાન અને ચારિત્રની જે બહારની ક્રિયા છે, શાસ્ત્ર જ્ઞાનની, સંયમની, શુદ્ધભાવ ત્યાગની જેટલી કોઈ ક્રિયા છે, એ પણ અંતરના આત્માના પુરુષાર્થ સહિતની હોય તો એને કિંમત અપાય છે, નહીંતર પણ એની કાંઈ કિંમત નથી એમ કહેવામાં આવે છે. એનું કારણ પુરુષાર્થનું મહત્વ છે, પુરુષાર્થ સાથે જોડાય છે. જેમ લૌકિક સદગુણ હોય, દયા, શાંતિ, સમતા, પછી આ બાજુ વિદવત્તા, જ્ઞાનતા એ વગેરે કાંઈ હોય, તો જો અંદરમાં સમ્યગદર્શનરૂપ જ્ઞાન, સમ્યગદર્શન જ્ઞાન ચારિત્રરૂપ જો ધર્મ પ્રગટ થયો હોય તો એ સાથે સાથે એની વિશેષતાના વખાણ કરવામાં આવે છે. કે જ્ઞાન તો છે, ધર્મ તો છે, પણ આટલા ગુણો પણ છે એમ કહેવાય. પણ જો ધર્મનો હોય તો એવા લૌકિક ગુણો બીજામાં હોય તો પણ એની કિંમત આંકવામાં આવતી નથી. એ જ રીતે આત્માના પરિણામમાં પણ બાહ્ય જ્ઞાન અને બાહ્ય ચારિત્રના પરિણામ હોય સંયમાદિના, તો પણ અંતરંગ આત્માનો પુરુષાર્થ હોય તો એનું મહત્વ છે, અને નહીતર એનું કોઈ મહત્વ નથી. એટલે એની સાથે સાથે કિંમત અંકાય છે. પણ જો પુરુષાર્થ અંતરંગમાં આત્માનો ન હોય તો એ કિંમત વગરના છે. તેથી ખરેખર કિંમત જુઓ તો પુરુષાર્થની છે, પછી પેલી વધારાની ચીજ સાથે સાથે ગણાય છે. કહે છે કે દુર્ધર અને દુષ્કર, એમાં દુષ્કર્મા દુઃખે કરીને કરી શકાય એમ નહીં, પણ ભાગ્યે જ કોઈ જીવ એવા પ્રકારના કાર્યને કરે છે, અંતરંગ પુરુષાર્થના કાર્યને કરનારા કોઈ કોઈ જીવ મળે છે, અને ઘણો મહત્વપૂર્ણ એ વિષય છે એમ ગણવું છે કે આત્માનો પુરુષાર્થ છે, બાકીના બાકી બધું એ સિવાયનું કાંઈ પણ હોય તો તે બધું થોથે થોથા છે, એની કોઈ કિંમત નથી. ઉત્તમમાં ઉત્તમ પણ એ છે, એ પણ એની કિંમત આપવાનો જ વિષય છે. ઉત્કૃષ્ટ કહો, ઉત્તમ કહો, તે આત્માનો પુરુષાર્થ છે. બાકીની બાકી કોઈ ચીજની ઉત્તમતા એનાથી વિશેષ ઉત્તમતા ગણવામાં આવતી નથી. આમ પુરુષાર્થનો પણ એ અર્થ થાય છે, પુરુષ નામ આત્મા, જેમાં શક્તિ છે. પુરુષ નામ આત્મા જેમાં શક્તિ છે, અર્થ એટલે પ્રયોજન, અને જેના જે શક્તિ દ્વારા પોતાનું પ્રયોજન સિદ્ધ થાય છે સુખનું, આત્મિક સુખનું અને નિર્દોષતાનું, દોષના અભાવનું જે પ્રયોજન સિદ્ધ થાય છે એવા કાર્યને પુરુષાર્થ કહેવામાં આવે છે. પુરુષાર્થની વિશેષતા બતાવવાના 231મો બોલ છે, 232. વિચારમાં ઉભો છે તેને ભક્તિ આદિનો રાગ આવ્યા વિના રહે જ નહીં, એવો જ સ્વભાવ છે. ભક્તિ આદિનો રાગ હોય છે છતાં એ છે. શું કહે છે કે વિકલ્પની ભૂમિકામાં, વિચારની ભૂમિકામાં જે જીવ ઊભો છે, હજી નિર્વિકલ્પ દશા થઈ ત્યાં સુધી પહોંચ્યો નથી, અથવા તો સમ્યક દર્શનને પ્રાપ્ત નથી. અને સમ્યક દર્શનને પ્રાપ્ત કરવાની પરિસ્થિતિમાં જ્યારે તત્વજ્ઞાન વિષયક નાનાભ્યાસ ચાલતો હોય, તત્વનો અભ્યાસ ચાલતો હોય, અંતરમાં આત્મહિત કરવાનો જીવ અભિલાષી હોય, ઉદ્યમી હોય, એવા જીવને વૈચારિક પરિસ્થિતિ છે, વિચારમાં ઊભો છે એ વૈચારિક પરિસ્થિતિમાં છે, અથવા આત્મા કેવો છે એને ઓળખવા માટે સત્પુરુષોના વચનોના નિમિત્તે, સત્શાસ્ત્રોના વચનોના નિમિત્તે આત્માને ઓળખવાના માટે અનેક પ્રકારના વિચારો ચાલે છે. હજી મારું મૂળ સ્વરૂપ કેવું, એવી જેને અંતર જિજ્ઞાસા છે, એ જિજ્ઞાસાને વશ જેને અંતર શોધન છે, અને બહારમાં એને અનુકૂળ એવા જ સ્વરૂપને બતાવનારા અનુભવી પુરુષોના વચનો છે, જેને એ સ્વરૂપનો અનુભવ કર્યો છે એના વચનો છે, એ સ્થિતિમાં જેને વિચારો ચાલે છે તેને દેવ, ગુરુ, શાસ્ત્ર અને વિદ્યમાન સત્પુરુષ હોય તો તેના પ્રત્યે ભક્તિ આદિનો રાગ આવ્યા વિના રહે જ નહીં. શું કહેવું છે અહીંયા કે જેને ગુણ પ્રાપ્તિ કરવી છે, દોષ ટાળવો છે, ગુણ પ્રાપ્તિ કરવી છે, તેને ગુણી ગુણવાન પ્રત્યે બહુમાન આવ્યા વિના રહેતું નથી. દેવ, ગુરુ, શાસ્ત્ર અને સત્પુરુષ એ ગુણવાન છે, ગુણવાન પ્રત્યે ગુણનું જેને બહુમાન છે એને ગુણીનું બહુમાન આવ્યા વિના રહે. અંતરંગમાં જેની ઓળખાણ થતા પોતાના નિજ સ્વરૂપનું બહુમાન આવશે. ઓળખાણ થતા શું થશે? પોતાના નિજ સ્વરૂપનું બહુમાન આવશે તો બહારમાં જે એને ઓળખાવે છે એવા જે નિમિત્તો છે, દેવ, ગુરુ, શાસ્ત્ર, સત્પુરુષ અને એમના વચનો, તેમના પ્રત્યે એને બહુમાન આવ્યા વિના રહે નહીં. ભક્તિ છે અહીંયા બહુમાનના વિષયમાં છે, વિચારમાં ઊભો છે એટલે સાથે સાથે વિકલ્પ અને રાગ છે. આગળ તો એક જગ્યાએ બહુ મોટી વાત લખી છે, બહુમાનનો જ્યાં વિષય લીધો છે ત્યાં પણ એમ લીધું છે. 910 માં છે, જેની પાસેથી જ્ઞાન નવીન થાય તેનો વિનય કરવો, શાસ્ત્રનો વિનય કરવો, નાની પાસેથી વાત મળવા છતાં કહે કે અમારામાં પણ અમારા શાસ્ત્રમાં પણ આવી જ વાત છે, હું પણ એમ જ માનતો હતો, વ્યવહારે પણ અભિનય કરે છે અથવા નિર્ણય દોષ છે, કોઈ વિધા છે. પણ એક બીજી વાત લીધી છે કે ચામડી ઉતરડીને જોડા શિવડાવે એવું બહુમાન આવે, કેવું આવે? ગુરુદેવ સાથે વાતચીતની ચર્ચાના પ્રસંગમાં એમ જોવા એમ એવો જ વ્યવહાર થતો, પ્રશ્ન કરતા ત્યારે એમ કરતા કે પ્રભુ આનું સ્વરૂપ શું છે, પ્રભુ તેને બોલાવતા, અથવા એમણે કોઈ વાત કરી હોય તો જી કહેવું હોય તો જી પ્રભુ કહેતા, છે કે નહીં? છે, પ્રત્યક્ષ જોયેલું છે કે નહીં, સાંભળેલું છે કે નહીં? કઈ નીચેના દુષ્ઠાન વાળાને પ્રભુ કહેવાય, દેવને પ્રભુ કહેવાય છે, નીચેના ગુણસ્થાન વાળાને પ્રભુ કહેવાય? ભાઈ એ વિષય જેવો છે. 831 આનું 229 ચામડા ઉતારીને જોડા કરીએ તો પણ ઉપકાર ન વાળી શકાય એવો ઉપકાર ગુરુવાદિક નો હોય છે. કેટલી ભક્તિ આવે એમ કે છે કે પોતાની જીવતી ચામડી ઉતારીને એના પગ મળતા હોય તો જોડા કરી દે, આવો આવો ઉપકાર પ્રત્યે આવો ભક્તિભાવ હોય છે. એને બદલે તેમના ઉપકારને હોવે, એ ઉપકાર તો ન આવે પણ કાંઈ હીણો પરિણામ થાય તો કહે છે કે તે અનુસંસારી છે. અનંતાનુબંધી કષાયની વિદ્યમાનતાનું તીવ્રતાનું પ્રગટ લક્ષણ છે. કોની પાસે સાંભળવું એને પણ જેને વિવેક નથી તે આત્માને સમજવા માટે લાયક નથી અને પાત્ર નથી, ગમે તેને સાંભળવા જાય ન હોય એમ કહે છે. જેને લૌકિક ન્યાય નીતિના પણ ઠેકાણા નથી એવા જીવો શાસ્ત્રનું વાંચન કરે, અથવા એ રીતે બીજા દુર્ગુણ હોય એવા જીવો શાસ્ત્રનું વાંચન કરે, આદિકમાં અનેક પ્રકાર છે. એની સાંજે સાંભળવા જાય તે સાંભળનાર પણ પાત્ર નથી, અથવા તો એ તેને પ્રોત્સાહિત કરે છે, સંભળાવે છે અને પ્રોત્સાહિત કરે છે કે તમે સંભળાવો અમે સાંભળવા તૈયાર છીએ, એ પ્રકાર છે. એ પણ અવાસ્તવિક છે અને અયોગ્ય છે. અહીંયા તો ભક્તિનો વિષય લીધો છે કે સામાન્યપણે ભક્તિના પરિણામમાં રાગની વિશેષતા પ્રદર્શિત થાય છે, તો કહે છે કે એ શુભરાગ તો હે છે ને પ્રભુ, શુભરાગ છે એ હે છે, આપ તો એમ કહો છો, ઘણી બીજી ઓકોર એમ કહો છો કે આવ્યા વિના રહે નહીં. એ વાત એની વાસ્તવિકતાની છે કે જ્યાં સુધી જીવ વિચારમાં ઊભો છે, રાગમાં ઊભો છે, તો એની રાગની પરિસ્થિતિ સહજ પ્રકારે પલટો મારશે. જે રાગ એને શરીર પ્રત્યે હતો, જે રાગ એને શરીરની સાનુકૂળતા જળવાઈ રહે એવા સંયોગો ઉદ્ગળ પદાર્થો પ્રત્યે હતો, જે રાગ એને કુટુંબ પરિવારના સભ્યો ઉપર હતો, જે રાગ એને સમાજ અને નાત જાતને દેશનું ભલું કરવા માટે હોય છે, આ બધા જુદી જુદી પ્રકારના હોય છે ને, જ્યાં જ્યાં મારું માને છે ત્યાં એ પ્રકાર એને મમત્વ આવે છે, ત્યાં એને રાગ થયા વિના રહેતો નથી. એ પ્રકારનો લૌકિક રાગ દિશા પલટે છે, જ્યાં આત્માનું હિત કરવા નીકળ્યો ત્યાં એ જીવનો રાગ છે એ દિશા પલટે છે. એનો રાગ દેવ ગુરુ શાસ્ત્ર અને સત્પુરુષ ઉપર જાય છે. જે એને આત્મકલ્યાણમાં આત્મહિતમાં નિમિત્ત છે એવા નિમિત્તો ઉપર એનો રાગ જાય છે, બહુમાન થાય છે. એમ થયા વિના રહે જ નહીં એમ કહે છે. નો ભૂતો નો ભવિષ્યતિ એમ થયા વિના રહે નહીં. કેમ કે રાગમાં ઊભો છે ત્યારે રાગ વર્તે છે. રાગમાં ઊભો છે એનો અર્થ શું છે? કે રાગ એને વર્તે છે તો એ રાગ હવે કેવો હશે? એનો કેવો આવશે? એનો રાગ કેવો થશે? એને રાગ કે એની જે આખી દિશા શરીર કુટુંબ વ્યાપાર બીજી ત્રીજી અનુકૂળતાઓ પ્રત્યેના જે રાગનો પ્રકાર હતો એ પલટો મારીને વિતરાગી જે નિમિત્તો છે, વિતરાગતા પ્રાપ્ત થાય એવા જે નિમિત્તો છે એને રાગની પરિસ્થિતિ રાગનો વિષય એ થઈ જશે. એ નિમિત્તો રાગનો વિષય એને થઈ જશે. એમ થયા વિના રહે નહીં એમ કહે છે. આમ જ થાય ને બીજી રીતે થાય. આ એક વાસ્તવિકતાનો પ્રકાર છે. કુદરતી થાય, કરવો પડે એનું કામ નથી. અને આવું કહ્યું છે કે રાગ આવ્યા વિના રહે નહીં, માટે આપણે હવે ઓલો રાગ ન કરીએ ને આમ આવો રાગ કરીએ, એમ કૃત્રિમ રાગ કરવા જાય એનું પણ અહીંયા કામ નથી. એ પરિસ્થિતિ નથી. એ પ્રકાર સહજ જ ઉત્પન્ન થાય, બીજી રીતે આવે નહીં. એ પ્રશસ્ત રાગ ને પ્રશસ્ત દ્વેષ બે ની એ સ્થિતિ છે. કેમ કે રાગ છે ને એની સિક્કાની બીજી બાજુ દ્વેષ છે. રાગ છે એની બીજી બાજુની સિક્કા રાગ ખસીને દ્વેષ આવે. અને રાગ ખસે ને જો પુરુષાર્થ ફાટે તો વિતરાગતા આવે. પણ જ્યાં સુધી પુરુષાર્થ અંતરંગ પુરુષાર્થ અંતર્મુખ ના પરિણામ થાય તો એ જીવને પ્રશસ્ત રાગ ના સ્થાને પ્રશસ્ત દ્વેષ આવે છે. પ્રશસ્ત દ્વેષ આવે છે એટલે દેવ ગુરુ શાસ્ત્ર અને સત્પુરુષ પ્રત્યે કોઈ પ્રતિકૂળતા ઉભી કરનારા ઉપસર્ગ કરનારા જીવો હોય તો એ જીવો પ્રત્યે એને દ્વેષ આવે છે. પ્રશસ્ત દ્વેષ એને કહે છે. હા, નડવા ઉપરથી એમ છે. આવ્યા વિના રહેવાની જેમ આ આવ્યા વિના રહેવાની એની આવ્યા વિના એની વાસ્તવિકતા છે. એ શુભ પરિણામમાં જાય છે, અશુભ પરિણામમાં નથી જતો. દ્વેષ હોવા છતાં તે શુભ પરિણામમાં જાય છે એટલે એને પ્રશસ્ત એવો વિશેષણ લગાડવામાં આવે છે.
700 ઉદય હોય તો વાદ વિવાદ કરીને પણ અસત્યનું ઉત્થાપન કરે અને સતનું સ્થાપન કરે. ઠીક, આમ તો એમ કહેવાય છે કે પરધર્મની સાથે કે સ્વધર્મની સાથે વાદ વિવાદ કરવા યોગ્ય નથી. ક્યાં એમ કહેવું છે કે વાદ વિવાદના પરિણામ કરવાને બદલે તું અંતરમાં લીન થા, તેથી કઈ બીજા જીવોને લાભ થવાનો નથી. પણ એવી પરિસ્થિતિ ન હોય અને વિકલ્પમાં ઉભો હોય તો આ પ્રકાર આવે. પછી વિકલ્પમાં ઉભો હોય ત્યારે બીજું ડાપણ કરે એમ નહીં, ત્યારે તો એને આ પ્રકાર આવ્યા વિના રહે નહીં. પરંતુ તે એટલે પુણ્યનો હોય, પુણ્યનો ઉદય ન હોય તો જ્ઞાનીને અંતરમાં અસત્યનો નકાર અસત્યનો નિષેધ અને તલ્લાક આવે. તલ્લાકનો અર્થ જોરથી નિષેધ આવવો, જરા દ્વેષ ગર્ભિત પરિણામ છે. તલ્લાક એમ કહીને છોડી દઉં છું આ બધો, પુણ્યનો યોગ ન હોય તો એ છોડી દઈએ. પણ એમાં એનો નિષેધ છે, જોરદાર નિષેધ. ઉર્દુ શબ્દ છે, ઉર્દુમાં છૂટાછેડા લે છે ને ત્યારે તલ્લાક કહે છે ડાયવોર્સને. ત્યાં શાંતિ જાળવી રાખનાર, હજુ બારમાં વિકલ્પની શાંતિ જાળવી રાખનાર, તો ભાઈ અમે તો અમને કશાય ઉગ્ર થાય ને અમને એ ઠીક નથી લાગતું, અમે તો શાંત માણસ, અમે જરાક શાંતિ રાખી, નાપણ વાળી વાત લાગે, અમે તો શાંત 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 રહેવામાં સમજીએ છીએ, અમે તો મધ્યસ્થ છીએ, અમે તો ક્યાંય વાડે વડે કોઈ ના ખેંચાઈને જઈએ નહીં, અમે તો મધ્યસ્થ છીએ, મિથ્યા મધ્યસ્થ રાખનાર, મિથ્યા શાંતિ, ત્યાં મિથ્યા શબ્દ બેને લાગુ પડે છે, મિથ્યા જુઠ્ઠી શાંતિ જાળવી રાખનાર, મિથ્યા મધ્ય સ્વભાવ રાખનાર, મિથ્યા દ્રષ્ટિ છે, ચોખ્ખો ચોખ્ખો મિથ્યા દ્રષ્ટિ છે, ત્યાં એ મિથ્યાત્વને પોષણ કરવા માટે એ પ્રકારમાં આવે છે. સમ્યક દ્રષ્ટિ ત્યાં શીતળ થઈને બેસી રહે, ઠીક, શીતળ થઈને ના બેસી રહી, આવી વાત છે. પછી દ્રષ્ટાંત લીધું છે ગુરુદેવ શ્રી, કે પોતાની માતા ઉપર આવે, કોઈ એમ કહે કે તારા તારી માં આવી છે ને તેવી છે, તો સુપુત્ર તે શું શાંતિથી સાંભળી રહે કે એનું લોહી ગરમ થયા વિના એની માં ઉપર કોઈ આળ નાખે, કોઈ અનુચિત વ્યવહાર કરે એનું લોહી ગરમ થયા વિના, એમ તત્વથી વિરુદ્ધ કથન આવે, ક્યાં ધર્મી તેને સહી શકે, બિલકુલ વાત ચાલે નહીં. તત્વની વિરોધરાધના થાય, તત્વનું ખૂન થાય, તો કોઈ પણ ભોગે એને સહન કરવાનો પ્રશ્ન હોય શકે. ચલાવો ભાઈ ચલાવો, નહીંતર પાછો સમાજની અંદર ગડબડ થશે, સમાજ સંતુલ નહીં રહે, સમાજની સંતુલા તૂટી જશે, માટે થોડી કોઈ પણ ચલાવો પ્રશ્ન ચલાવો. એ વિતરાગ ધર્મમાં હતું, ગુરુદેવ ઘણી વાર કહેતા કે જો દિગંબરના આચાર્યો એવી નમ્ય શક્તિ પોકાળ્યું છે કે સમાજ માનશે કે નહીં, આમ કહેતા સમાજમાં ગડબડ થશે, સમાજની સંતુલા નહીં રહે, સંતોલ સમાજ રાખવા માટે કંઈક બીજું કહો, એવી બેકાર કરી. જંગલમાં રહીને પરમ સત્યના ઢંઢેરા પીટ્યા છે એમ કહેતા હતા. ભાષા એમ બહુ સ્પિરિચ્યુઆલી હતી. જંગલમાં રહીને મુનિઓએ પરમ સત્યના ઢંઢેરા પીટ્યા છે. સિંહ વૃત્તિ હોય છે ને જંગલમાં, સિંહ નો રાજા રહે છે, કોઈની દરકાર વગર મસ્ત થઈને ફરે ને, સિંહને તમે જોયા હોય જંગલમાં ફરતા હોય, મસ્તીમાં ફરતા હોય છે, એ મુનિઓ આત્માની મસ્તીમાં જંગલમાં ફરતા હોય છે, જગત થી તો દૂર ગયા છે, પછી એને જગતની દરકાર કરવી, એ વાત એને નથી. પરમ સત્ય આ છે, જેને આત્માનું હિત કરવું હોય એ અંગીકાર કરો, આત્માનું હિત ન કરવું હોય તો તમે તમારા રસ્તે ને અમે અમારા આ રસ્તે આ ચાલ્યા, અમારે કોઈ અપેક્ષા છે એમ તો અમારું બાહ્ય સ્વરૂપ પણ કહેતું નથી. નગ્ન દિગંબર થઈને ચાલી નીકળ્યા છે એટલે જગતમાંથી કાંઈ જોઈએ છે એ વાત તો એમણે એમના બાહ્ય દેદારથી પણ રહેવા દીધી નથી. આવે છે પૂજામાં, આવે છે ગુરુ શાસ્ત્ર ની પૂજામાં, ગુરુ પૂજા એ છે. જગ કો દે દી જગ કી નિધિ, આ જગતની સંપત્તિ જગતને સોંપીને ચાલી નીકળ્યા, અમારે આ સંપત્તિનો કોઈ ઉપયોગ નથી. જેમ કોઈ ક્ષુદ્ર પદાર્થ નો ત્યાગ કરવામાં આવે છે એમ જગતના વૈભવનો, એની ક્ષુદ્રતા જોઈને જેને ભક્તિ આદિ નો રાગ આવ્યા વિના રહે જ નહીં. આ પરિસ્થિતિ છે, એવું જ પરિણામ થાય એ એની વાસ્તવિકતાને બતાવે છે. એવો જ સ્વભાવ છે, એવો જ સ્વભાવ છે. કોનો એવો સ્વભાવ છે? પરિણામ સ્વભાવ છે. અહીંયા કેમ છે? જીવના વિકલ્પ સ્વભાવ છે. ભક્તિ આદિ નો રાગ હોય છે, છતાં હે છે, છતાં એમાં જે રાગાંશ છે એ રાગ આત્માનું હિતકારી છે. ઉપાધિ જાણીને સેવતા કે કરતા વિતરાગ થવા અર્થે તેવા રાગના અને વિકલ્પનો પણ અભાવ કરશે. એમ જેનું લક્ષ્ય વિતરાગતા ઉપર છે, ભક્તિ આદિ નો રાગ આવ્યા વિના રહે નહીં, છતાં રાગ ઉપર લક્ષ્ય નથી. રાગના લક્ષ્ય રાગ કરવો નથી, વિતરાગતાના લક્ષ્યમાં વિતરાગતા ઉત્પન્ન ન થાય ને પરિપક્વતા ન આવે એટલી પરિણામમાં પુરુષાર્થની, ત્યારે એને વિતરાગતાના લક્ષ્ય પણ રાગ થાય છે એમ કેવું છે. કરે છે એમની પણ થાય છે, તેથી લક્ષ્ય એના ઉપર નથી, અથવા રાગની પ્રાપ્તિનું લક્ષ્ય નથી, તેથી તેની ત્યાં હેય બુદ્ધિ આવેલો રાગ છે એમ ગણવામાં આવે છે. એની ઉપાદેયતા નથી એમ ગણવામાં આવે છે. આ વચન સાંભળીને કોઈ એમ વિચારે કે રાગ આવ્યા વિના રહે નહીં, માટે આપણે રાગ તો એવો કરવો હોય, તો એને રાગના લક્ષ્ય રાગ કર્યો છે. શું ભૂલ થઈ ત્યાં?
રાગના લક્ષ્ય રાગ કર્યો.
રાગના લક્ષ્ય જેને રાગ કર્યો છે તેનો ભક્તિ આદિ નો રાગ પણ અનુચિત રાગ છે. એને ભક્તિનો રાગ લ્યો, અજ્ઞાની ભક્તિ કરે અને જ્ઞાની ભક્તિ કરે, બે ભગવાનની ભક્તિના પરિણામ આવે છે. ધર્મી જીવને પણ ભક્તિના પરિણામ થાય, મિથ્યાદ્રષ્ટિ જીવને પણ ભક્તિના પરિણામ થાય. વળી કોઈ વાર એવા એવો દેખાવ દેખાય કે અરે આ મિથ્યાદ્રષ્ટિ છે પણ કેવી ભાવવાહી ભક્તિ કરે છે, શું ભાવ છે, શું રાગ છે, શું અવાજ છે. રાગ એટલે બહુ મીઠું હોય એવી ભાવના સહિત ગાય, મારે શું સારો સુંદર ભક્તિ કરે છે. અને સમ્યક દ્રષ્ટિ જીવની એવી ચેષ્ટા બહારમાં ન દેખાય, એવો દેખાવ ન દેખાય, છતાં ભક્તિ ઊંચી જે ત્યારે પણ જે પરિણામ શુભની પ્રકૃતિ બંધાય છે એ સમ્યક દ્રષ્ટિને જે કક્ષાનું શુભ બંધાય એવી કક્ષાનું શુભ મિથ્યા દ્રષ્ટિને હોય નહીં, કર્મ પણ બંધાય નહીં. આમ છે, જાતફેર છે આખી. બે ના પુણ્ય પરિણામ બંને ના હોવા છતાં બંનેના પુણ્ય પરિણામની જાતિ પણ જુદી છે. આમ છે, જે જાત ધર્મના સદભાવમાં પુણ્યની અને શુભની હોય છે એવી જાત જેમાં અધર્મ પરિણામ છે, ધર્મનું નામ નિશાન નથી એવા મિથ્યાત્વ જ્ઞાન સહિતના જે પરિણામ છે એમાં શુભની એવી જાત હોતી નથી. કેમ કે એને રાગ ઉપાદે છે ને આને રાગ હે છે, એ મોટો ફેર પડ્યો છે.
બરોબર,
એકને રાગ ઉપાદે કરીને ભક્તિ થાય છે એટલે એનો રાગ ઉપર લક્ષ છે, એ સર્વસ્વ રાગમાં તન્મય થઈને પરિણમે છે. ધર્મી રાગમાં તન્મય થતો નથી, ધર્મ પ્રાપ્ત કરનાર મુમુક્ષુ પણ એને રાગ ઉપર લક્ષ્ય રાખતો નથી કે ચાલો સારો રાગ થયો ને આવો સારો રાગ કરીએ, આવો રાગ કરવો જોઈએ એને લક્ષ્ય કરતો, એનું લક્ષ્યને ધ્યેય પ્રાપ્ત કરવાનું સાધ જે છે એ સાધ્ય ઉપર એનું લક્ષ્ય છે કે મારે વિતરાગતા સાધવી છે. સાધ્ય જે વિતરાગતા એના સાધવા ઉપર જેને મીટ માંડી છે એને વચમાં ભક્તિ આદિનો રાગ આગા વિના રહેતો નથી, એને પણ એના ઉપર લક્ષ્ય છે નહીં.
બરોબર,
કે આથી આવું જ કર્યા કરીએ ને આ જ કર્યા કરીએ, એ પ્રકારે એ કરતા એમ બંને વચ્ચે મોટો ફરક છે. એવો જ સ્વભાવ છે, પરિણામ નો આવો જ સ્વભાવ છે એમ કેવું છે. જેવો ભાવ ઉત્પન્ન ન થતો હોય ત્યારે એનું ગુણવાન ગુણવાન એવા તે જીવની ઓળખાણ નથી, એને ઓળખાણ નથી. જો એને ગુણની ઓળખાણ હોય તો એને મનમાં આવ્યા વગર રહે જ નહીં. ઓળખાણ એવી ચીજ છે કે મહત્વ વાળી ચીજ નું મહત્વ ના આવે તો એને ઓળખાણ ક્યારે આવ્યા વિના રહે નહીં. એ તો એની વાસ્તવિકતા છે, એનો સ્વભાવ છે. અને શબ્દ આપ્યો ને એવો જ સ્વભાવ છે, પરિણામ નો એવો સ્વભાવ છે કે જેનું મહત્વ ભાષે એના પ્રત્યે ભગવાન ભક્તિ આવ્યા વિના રહે નહીં. ઘરમાં પણ કોઈ સોનાનો કે હીરાનો દાગીનો રખડતો મૂકતા નથી. શું એનો અર્થ છે? મૂકી દે ગમે ત્યાં, કબાટમાં હીરાનો હાર પડ્યો રહેશે, ભલે ને કચરાની ટોપલીમાં પડ્યો રહે, તો એમાં શું માનતો છે? એમ કદી જરા પણ બને નહીં. એને સાચવે છે એમ ભગવાન નો પ્રકાર ઓળખાણ સાથે સંબંધ ધરાવે છે. ગુણને ચિંતવે, પણ ગુણને ઓળખા વગર શું ચિંતવે ભાઈ? ગુણની ઓળખાણ થવી જોઈએ ને. કષાયના અભાવ સ્વભાવરૂપ ગુણ આત્મગુણ શું છે, એ કષાયની મલિનતા શું છે, અકષાય પરિણામની પવિત્રતા શું છે, એ જ્યાં સુધી એને ઓળખાણમાં ના આવે ત્યાં સુધી એના ધારણ કરનારા, પવિત્રતાને ધારણ કરનારા એવા જે ધર્મી, એના પ્રત્યે એને યથાર્થ પ્રકારે બહુમાન અને ભક્તિની ઉત્પત્તિ થતી નથી. એટલે તો શ્રીમદજી લખે છે ને કે આ અનંતકાળના પરિભ્રમણમાં જીવનો કોઈ મોટો દોષ રહ્યો હોય તો એને સત્પુરુષને ઓળખ્યા નથી તે છે, જ્ઞાનીને ઓળખ્યા નથી. જ્ઞાની મળ્યા છે અનંતવાર, પુરુપુણ્યના ઉદયથી જ્ઞાનીનો યોગ સમાગમ અનંતવાર થયો છે, ઓળખાણ એક વાર પણ થઈ નથી. એનો મોટામાં મોટો દોષ છે. અહીંયા એમને લીધું સમ્યક દર્શન નથી થયું તો એનો મિથ્યાત મોટામાં મોટો દોષ છે. એવી વાત ના લીધે ને આવી વાત કેમ લીધી? કે એ મિથ્યાત્મનો નાશ થવાનું કારણ અને એ સમ્યક દર્શન પ્રાપ્ત થવાનું કારણ સત્પુરુષની ઓળખાણમાં એનું બીજ પડેલું છે. આ બીજ પડેલું, હા, એનું બીજ ત્યાં પડ્યું છે. બહુ રહસ્ય વાળો વિષય છે. એટલે શ્રીમદજીએ લીધું છે ને 194માં કે ભાવ અપ્રતિબદ્ધતાથી વિચરે છે, એવા જ્ઞાનીના ચરણારવિંદ જેને સેવા છે. બહુ ભક્તિથી વચન કાઢ્યું છે એમને. ઓળખે છે ત્યારે શું કરે છે? જેના ચરણારવિંદ એને સેવા છે તેવો જીવ, મુમુક્ષુ જીવ ક્રમે કરીને જેના ચરણારવિંદ તેને સેવા છે તેની દશાને પ્રાપ્ત કરશે. એટલે કે સમ્યક દર્શન આદિને પ્રાપ્ત થશે, ક્રમે કરીને એની દશામાં આવશે. આવ્યા વિના રહે નહીં એ પરિસ્થિતિ છે. એવી સિદ્ધિ સિદ્ધિ પાધરી સરળ સરી સહજ સુગમતાથી પ્રાપ્ત થાય એવો આ માર્ગ છે. એ પ્રકાર બતાવ્યો છે.
જે
કુધર્મ થી જે મમત્વ આવે છે એ કલ્પના છે, કલ્પના છે જીવને, એનો ઓળખાણ થાય. આને તો સંયોગ દર્શન આદિ અંતરંગમાં ધર્મની પરિણતિ વહે છે. નિર્દોષ વિતરાગ ભાવની પવિત્ર પરિણતિના ધારક ધર્માત્મા છે એવા એના અંતરંગ પરિણામની જેને ઓળખાણ થાય છે, આત્મભાવોની જેને ઓળખાણ થાય છે, એને તો ગુણની, એને ખરેખર એ વિતરાગતાનું બહુમાન છે, એને ધર્મનું બહુમાન છે. ધર્મીનું બહુમાન તે ધર્મનું બહુમાન છે, તે વ્યક્તિનું બહુમાન નથી પણ ધર્મનું બહુમાન છે. એકમાં અનંત આવે છે, એક ધર્મીના બહુમાનમાં અનંતા ધર્મીનું બહુમાન છે, એક ધર્મીના બહુમાનના અભાવમાં અનંતા ધર્મીના બહુમાનનો અભાવ છે. આમ પરિસ્થિતિ છે. તારક છે એને એવો ઉપચાર લાગુ પડે છે કે આ તારક છે. ઉપચાર એવા ઉપચાર ને તે યોગ્ય છે, ખરેખર કરે છે એમ પરિસ્થિતિ નથી, પણ એવા ઉપચાર ને તે યોગ્ય છે. બીજાઓ તો એવા ઉપચાર ને પણ યોગ્ય નથી, એટલી વાત છે. એટલે તેમના પ્રત્યેનો બહુમાનનો જે વ્યવહાર, તેની કથનચિત સત્યાર્થતા જો ન આવે તો એને નિશ્ચય સત્યાર્થ વિષય ધર્મ પ્રાપ્ત થાય ન ભૂતો ન ભવિષ્ય કદી ન બની શકાય. આમ પ્રકાર છે. સમયસારની 14મી ગાથામાં પંડિત જયચંદ્રજી આ વાત કરી છે. સર્વ નયોનું કથનચિત સત્યાર્થપણું છે, તેને એ કથનચિત સત્યાર્થપણું સ્વીકારતા જ સમ્યક દ્રષ્ટિ થઈ શકાય છે. નહીંતર કોઈ એક નયનો એકાંત થયા વિના રહેતો નથી અને તેથી સમ્યક દ્રષ્ટિ થઈ શકાતું નથી, મિથ્યા દ્રષ્ટિ રહેવાય છે, એવો એક એમને ખુલાસો કર્યો છે. તો બે મહિની ચર્ચા કરી છે પણ સરવાળે એવું લીધું છે. એ રીતે શુદ્ધનું આલંબન વેદાંતિની જેમ મિથ્યા દ્રષ્ટિકોણ લાવશે. સત્યાર્થ અને અસત્યાર્થ બે મહિની ચર્ચા કરી છે, પછી ટોટલ માર્યો છે ત્યાં લખ્યું છે. માટે એમ આ બધાનો સારાંશ આ છે, માટે સર્વનવના કથનચિત રીતે સત્યાર્થપણાનું શ્રદ્ધાન કરવાથી જ સમ્યક દ્રષ્ટિ થઈ શકાય છે. આ રીતે સર્વનવના કથનચિત રીતે સત્યાર્થપણાને સમજીને જીનમતનું સેવન કરવું, મુખ્ય ગૌણ કથન સાંભળી સર્વથા એકાંત પક્ષ ન પકડવો, આ ગાથા સૂત્રનું વ્યાખ્યાન કરતા ટીકાકાર આચાર્ય દેવ અમરચંદ્રાચાર્ય પણ કહ્યું છે કે આત્મા વ્યવહારની દૃષ્ટિમાં જે બધસ્પષ્ટ આદિ રૂપે દેખાય છે તે એ દ્રષ્ટિમાં તો સત્યાર્થ જ છે, પરંતુ શુદ્ધ નયની દ્રષ્ટિમાં બધસ્પષ્ટ આદિ પણ અસત્યાર્થ છે. આ કથનમાં ટીકાકાર આચાર્ય સ્યાદવાદ બતાવ્યો છે એમ જાણવું. પંડિત જયચંદ્રજી ભાવાર્થ લખે છે, પોતે ટીકાકાર આચાર્યનો રેફરન્સ આપે છે. એ બધે લાગુ પડે. વ્યવહારના સ્થાનમાં સુયોગ્ય વ્યવહાર, સમ્યક વ્યવહાર, એ સમ્યક વ્યવહાર છે. એટલે તો એને વ્યવહાર રત્નત્રયનું નામ દે છે. વ્યવહાર રત્નત્રય ઉપચાર શું કરવા લાગ્યો? રત્નત્રય તો નિશ્ચય સમ્યક દૃષ્ટિ જ્ઞાન ચારિત્રના પરિણામ છે, એ ખરેખર રતન છે. છતાં આને શું કરવા ઉપચાર? કે પણ એનું એમ કહેવું છે કે ત્યાં બીજું અન્યથા આ સિવાય હોઈ શકે નહીં. જો એમાં લોચો હોય તો મૂળ વાત તપાસવાની જરૂર રહેતી નથી. એમાં ભૂલ હોય તો મૂળ નિશ્ચય ચોખ્ખું છે, સાચું છે, શુદ્ધ છે, એ વાત રહેતી મિત્રાગતા પ્રાપ્ત કરવા ઉપર જેનું લક્ષ્ય છે, એટલે કે સાધ્ય ઉપર જેનું લક્ષ્ય છે, મિત્રાગતા સાધ્ય છે ને, એના ઉપર જેનું લક્ષ્ય છે, એને રાગ કરવા ઉપર લક્ષ્ય નથી ને રાગ થાય છે, એટલે એનું હેય પણ છે. પણ જેને રાગ કરવા ઉપર લક્ષ્ય છે કે હું આમ કરું, એમ રાગ કરવાને લક્ષ્ય રાગ કરે છે, એને રાગ ઉપાદે છે, એને રાગ સાધ્ય છે. એને રાગ સાધન નથી પણ એને રાગ સાધ્ય છે. અને જેને લક્ષ્ય વગરનો રાગ થયો એના રાગ ઉપર સાધનનો ઉપચાર આવે છે, આ વ્યવહાર રત્નત્રય એને સાધન છે, એમ એને સાધનનો ઉપચાર આવે છે. સાધન નહીં હોવા છતાં સાધનનો ઉપચાર આવવાનું આ કારણ છે કે ઉપાદેયપણે નહીં પણ હે પણ થયેલો રાગ છે. સહજ જ છે, એની ઉપાદેયતા નથી, એ જ એની હેતા છે. હા, એ સહજ જ છે. આમ તો શું છે કે ધર્મનો જે આખો માર્ગ, ધર્મરૂપ જે માર્ગ છે, એ માર્ગનો વિષય જ સહજ છે. જેમ આત્મા ત્રિકાળ અકૃત્રિમ પદાર્થ છે, કોઈએ કરેલો નથી, કોઈ ઈશ્વરે જગતના કરતાએ રચનારે કોઈ બનાવ્યો નથી. લોકો જે માને છે લૌકિકમાં કે ઈશ્વરે આ સૃષ્ટિની રચના કરી, પણ આત્મા તો જળ પરમાણુ કોઈ રચાયેલી ચીજ નથી. શેમાંથી રચે? કાંઈ શૂન્યમાંથી સર્જન કર્યું કે કોઈ પદાર્થ હતો એમાંથી પર્યાયાંતર કર્યું? શું કર્યું? કે અસદભાવમાંથી સદભાવ થાય નહીં, અને સદભાવમાંથી સદભાવ થયો હોય તો તે રૂપાંતર થયું, મૂળ ચિત્ત બનાવી નથી. શૂન્યમાંથી તો સદભાવ થવાનો કોઈ પ્રસંગ છે નહીં. હા, જાદુગર બતાવે છે પણ એ બધી ટ્રીક છે, એમ કહે છે કે તો અમે તમારી દ્રષ્ટિને ખ્યાલમાં ના આવે એ રીતે કરીએ છીએ, પણ વસ્તુ તો કોઈ ચીજ ન હોય એમાંથી ઉત્પન્ન થાય છે એવું બધું. ક્યારેય કોઈને એવો અનુભવ થતો નથી કે કાંઈ ન હોય એમાંથી કાંઈક થાય, એવું તો ક્યારે કોઈને અનુભવ થઈ શકે નહીં. એ જ રીતે આત્મા જે ત્રિકાળ અકૃત્રિમ ધ્રુવ પદાર્થ છે, એની પ્રાપ્તિનો જે માર્ગ છે એ પણ અકૃત્રિમ છે. એના અકૃત્રિમ સ્વરૂપ સાથે સુસંગતતા ધરાવે છે. કૃત્રિમતા છે એ અકૃત્રિમ પદાર્થ સાથે સુસંગતતા ધરાવતી નથી. માણસ આ માયાચારમાં ડર કરે છે કે નહીં? આડંબર કરે છે, દેખાવ કરે છે, દંભ કરે છે, માયાચાર કરે છે ને, ત્યારે એની મલિનતા પ્રસિદ્ધ થાય છે. અને એ પ્રકારે પ્રસિદ્ધ થયેલી મલિનતાનો કોઈ આદર કરતું નથી, એના પ્રત્યે શું છે, અનાદર જાગે છે કે ભાઈ અંદરમાં કાંઈ ખોટું બીજું છે ને બહારમાં આમ છે, આ બધું બરાબર નથી. સ્થૂળ બુદ્ધિએ પણ એ ખોટું છે, યોગ્ય નથી, અયોગ્ય છે, જૂઠું છે, મલિન છે, એમ સમજવામાં આવે છે. એ કૃત્રિમતાનો જ વિશેષ પ્રકાર છે. માયા આદિના પરિણામ કે જે ધર્મના વિરાધક પરિણામ છે, વધુમાં વધુ કષાયમાં, સર્વ કષાયમાં જો કોઈ વિરાધક પરિણામ હોય તો તે માયાના પરિણામ છે. એ માયાના પરિણામ ક્યાંથી ઉત્પન્ન થયા? કે સ્વરૂપ જે અકૃત્રિમ છે એની સાથે મેળ નહીં ખાનારા જેટલા કોઈ કૃત્રિમ પરિણામ છે એ બધા માયામાં જાય છે. એટલે તો અધ્યાત્મ શાસ્ત્રોમાં એમ કહેવામાં આવે છે, અંગો પ્રકાશ વગેરે છે, કે તારી પૂજા છે મોહ ભજન છે, જપ તપ અને યાત્રા એટલો જેમ જંગલમાં કોઈ 3 ઇંચ પ્રાણી રહે છે એમ તો ભિક્ષાળીને જંગલમાં જા તો એ 3 ઇંચ સમાન છે, પૂજા મોહજન છે. આમાં 126 માઇલીનું છે કૌષ્ટિકા કારે આડંબર શબ્દ લીધો છે. 126માં આવે છે. દુર્જ્ઞાન નથી થતું તો એ સિવાયના જે પરિણામ થયા 126માં આવી દીધું છે. અધ્યાત્મ શાસ્ત્રમાં એવો શબ્દ આવે છે અંતરદારનું ઉદાહરણ છે ને, અંતરમ સૂક્ષ્મ અનુભવ દ્રષ્ટિ એસી કરણત એસી કરણત દ્વારા. અર્થ ઇસ પ્રકાર હૈ કે શુદ્ધ જ્ઞાન માત્ર તથા રાગાદી અશુદ્ધપણા એ દોનો ભિન્ન ભિન્ન રૂપ સે અનુભવ કરને કે લીએ અતિ સૂક્ષ્મ હૈ, ક્યોંકિ રાગાદી અશુદ્ધપણા ચેતન સા દિખતા હૈ ઇસલીએ અતિ સૂક્ષ્મ દ્રષ્ટિ સે. જિસ પ્રકાર પાણી કીચડ સે નીલા હોને સે મેલા હુઆ હૈ તથાપિ સ્વરૂપ અનુભવ કરને પર સ્વચ્છતા માત્ર પાણી હૈ મેલા હૈ સો કીચડ કી ઉપાધિ હૈ. ઉસી પ્રકાર રાગાદી પરિણામ કે કારણ જ્ઞાન અશુદ્ધ એસા દિખતા હૈ તથાપિ જ્ઞાન માત્ર પણ હૈ રાગાદી અશુદ્ધપણા ઉપાધિ હૈ. આડંબર છે એવો શબ્દ લીધા છે. આવી રીતે અંતરમાં શુદ્ધ પરિણામ ન થાય તો બાકીનો બધો આડંબર છે એવો શબ્દ લીધો છે. એનો અર્થ જ એ છે કે એ પરિણામ સરળ અંતર્મુખ થઈને ક્યાંય રોકાય તેવા સરળતા છે, અન્ય દ્રવ્ય અને અન્ય ભાવ પ્રત્યે જાય તે અસરળતા છે. એની તિર્યક આડી તિર્યક એટલે આડી ગતિ છે પરિણામ, એ ત્રીજ ગતિનું કારણ થાય છે. અને જે પરિણામ ઉર્ધ જાય છે એ અંતર્મુખ થઈને ઉર્ધ જાય છે, એ ઉર્ધતા વાળા પરિણામ છે એમ લીધું છે. શુદ્ધ પરિણામ છે
આડા જાય છે તે આડંબર
છે. આડંબર છે બીજું પૂછે કે મોક્ષના જે પરિણામ છે એ પણ વેશ છે જીવનો. જેમ નાટકમાં કોઈ વેશ ધારણ કરે છે મોક્ષનો પણ મોક્ષ પરિણામનો પણ વેશ છે મૂળ સ્વરૂપને. તો એટલે અહીંયા છે ભલે હેપણાનો વિષય ભક્તિ આદિનો રાગ સરળ છે છતાં હે છે. એનો અર્થ આ છે કે એના સ્વસ્થાનમાં વિચારમાં ઉભો છે ત્યાં એ હોય જ હોય છતાં એ કરવાનો એને રાગ ભાવ, રાગને કરવાનો રાગ તે અનંતાનુબંધીનો રાગ છે.
બરોબર,
રાગને કરવાનો રાગ, રાગનો રાગ, સમ્યક દ્રષ્ટિ જીવને રાગનો રાગ નથી. સમ્યક દ્રષ્ટિ થનાર પણ કર્તૃત્વ બુદ્ધિએ રાગનો રાગ કરે એ પ્રકારમાં હોય તો એને પણ એ ઉચિત છે. એ પોતાના વિકલ્પને ઉદ્દેશીને જરા ભાષા અલંકારની શૈલી આવી છે પત્રમાં. હે વિકલ્પ, તું શાંત થા, તું ઉત્પન્ન થાય છે પણ એ ઉત્પન્ન થતો બંધ થા, મારે તો તારી સ્થિતિ પસંદ નથી. તો આવે છો એ મને સમજ નથી. વિતરાગ પરિપૂર્ણ વિતરાગ સ્વભાવી એવો હું એ વિકલ્પને વિકલ્પમાં વિકલ્પના આગમનને હું પસંદ કરતો નથી, રાગના આગમનને હું પસંદ કરતો નથી. માણસ કહે છે ને કે સજ્જનોની જે સંગતિ છે એમાં કોઈ દુર્જન આવી ચડે એ સજ્જનો પસંદ કરતા નથી. આ ક્યાં આવ્યા, આપણો જે સુંદર વિષય ચાલતો હતો એમાં પાછી ગડબડી ઉભી થઈ. વિતરાગ સ્વભાવી આત્મા એને વિકલ્પનું આગમન, રાગનું આગમન એને પસંદ નથી. છતાં પોતે જોવે છે કે રાગ આવ્યા વિના રહેતો નથી. અનેક પ્રકારના ગ્રહસ્થી માતા એટલે ગ્રહસ્થને યોગ્યના પરિણામ એવા વિકલ્પ થાય છે ત્યારે જરાક લાક્ષણિક પદ્ધતિથી કહે છે કે હે વિકલ્પ, જો તને તારું આયુષ્ય પ્રિય હોય તો સદગુરુના ચરણમાં લેચાલ, સદગુરુના સંઘમાં મને લેચાલ, ત્યાં જવાનો વિકલ્પ થાય તો હજી હજી કાંઈક તારી સ્થિતિ ટકી શકશે, તું ચાલી શકીશ, હજી તારું આગમન હજી સંભવિત છે. આ કે આ જો તું વિકલ્પ ચાલ્યો, આ બાજુ ચાલ્યો તો એ સદગુરુએ જે શસ્ત્ર બતાવ્યું છે એનાથી તારો નાશ કરીશ, મારે આ નહીં ચાલવા દો. બહુ લાક્ષણિક શૈલી છે વાત કરી છે. પુરુષાર્થ ઘણો હતો, ઘણો તીવ્ર તીખો પુરુષાર્થ, ગ્રહસ્થમાં પણ ભાવ તીખો પુરુષાર્થ હતો.